તારીખ 15/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 371 372 અને 373 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
107 એવા શ્રી બોધ પુરુષના યથા યોગ્યમાં નિરંતર જેને સ્વરૂપમાં અભેદતા વર્તે છે એને અભેદ ધ્યાન કહે છે. અભેદ પરિણતિ દ્વારા અભેદતા વર્તે છે એવો જે આત્મબોધ છે એવા પુરુષના યથા યોગ્ય વાંચશો જે તમને યોગ્ય લાગે છે. અત્રે ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે અને બાહ્ય પ્રત્યે ઉપાધિ જોગ વર્તે છે. તમારા આવેલા ત્રણ પત્રો પ્રાપ્ત થયા છે અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી. અંદર 12ની સ્થિતિનું કારણ બતાવ્યું છે કે 12માં પ્રવૃત્તિ વિશેષ છે વ્યવસાયની, છતાં અંદરમાં અમારો આત્મા સમાધિ ભાવે પરિણમે છે. તમારા ત્રણેક પત્રોના ઉત્તર દેવાયા નથી. હા બરાબર છે. 12માં બિલકુલ રસ નથી. પ્રવૃત્તિ કશાય યુક્ત દેખાય છે તો પણ એમાં રસ નથી, નિરસ છે. પોતે દુખા પરિણામ છે એમ કહો, નિરસ પરિણામ છે એમ કહો, પોતાનું અસ્તિત્વ એમાં અનુભવતા નથી એમ કહો, એ રીતે ભિન્ન પડી ગયા છે એમ કહો, બધું લાગુ પડે છે. આ કાળનું વિષમ પણ એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિશેથી લોક ભાવના ઓછી થાય અથવા લય પામે એવો આ વિષમ કાળ છે કે ઘણા વખત સુધી મુમુક્ષુ જીવને સત્સંગનું સેવન થવું આવશ્યક છે. એના પરિણામમાં કંઈક યોગ્યતા પ્રાપ્ત થાય, પાત્રતા આવે, એના માટે ઘણા લાંબા સમય સુધી સત્સંગનું સેવન કરવું એ આ કાળની પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે. નહીંતર જો એમ કરવામાં ન આવે તો 12ની પરિસ્થિતિ અનેક પ્રકારના સંયોગની એવી વિચિત્ર છે, સમાજની, ધાર્મિક સમાજની, લૌકિક સમાજની, રાજકીય, કુટુંબિક, બીજી ત્રીજી બધી પરિસ્થિતિ, પંચેન્દ્રિયના વિષયો ફાયલા ફૂલા એ બધો પ્રકાર જોતા જીવને પોતાનું અહિત થાય, ઘણું નુકસાન થાય. અમૂલ્ય એવો મનુષ્ય ભાવ એમ જ વ્યતીત થઈ જાય, કાંઈ પણ કાર્ય થયા વિના, કાંઈ પણ હિત થયા વિના જ વ્યતીત થઈ જાય. એમાં પણ લોક ભાવના, કોઈ પણ કાર્ય કરતા, પોતાના કુટુંબનું વ્યવહારિક કાર્ય કરતા પણ લોક ભાવના જીવને તીવ્ર રહે છે કે મારા સગા સંબંધીમાં મારું સ્થાન છે. સમાજની અંદર, ગામની અંદર, દેશની અંદર પણ મારું કંઈક સ્થાન એ જાતની તેને ઉદય હોય તો એ પ્રકારનો પ્રકાર રહે. ધર્મ ક્ષેત્રમાં આવે છે એ પ્રકારના ઉદયથી સામાન્ય રીતે ઉદય સાથે સીધો સંબંધ છે. અને એ અભિપ્રાયથી આખા જગતમાં પોતાનું સ્થાન રાખવાની, આખા લોકમાં પોતાનું સ્થાન રાખવાની વૃત્તિ જીવની ઊભી છે એમ સિદ્ધ થાય છે. પછી ઉદયમાં નાનું સર્કલ હોય તો ત્યાં પણ એને સ્થાન રાખવું છે. એવું જે બીજા જીવોની નજરમાં પોતાનું કંઈક પણ પોતે કલ્પેલું સ્થાન, કંઈક પણ એટલે પોતે કલ્પેલું કે હું આવો છું એ લોક ભાવના છે. ધાર્મિક સમાજમાં વિશેષ દોષ નું કારણ છે, કેમ કે અહિયાં તો એ દોષ છૂટવો જોઈએ, એના બદલે અહિયાં એ દોષ જો ન છૂટે તો તીવ્રતા ઘણી છે એમ સમજવું જોઈએ. તીવ્રતા ઘણી છે એમ સમજવું, કેમ કે બીજા લોકોને એવી લોક ભાવના છૂટવાનું કોઈ નિમિત્ત નથી, ઉલટું બીજા લોકોને તો એવી લોક ભાવના દ્રઢ થવાના પ્રસંગો બને છે. જો મારા કરતા આને સારું કર્યું, હવે આપણે પ્રસંગ આવે ત્યારે એના કરતા સારું કરી દેખાડશું. વાતાવરણ જ બધું એવું છે, એ તો કહ્યું ને કે પરિસ્થિતિ જેવી છે, કાળનો વિષમ પણ એવું છે, તો એ જ બધું એને ચારે બાજુ થઈ એ જ વાતાવરણની અંદર એને રહેવાનું થયું છે. તો અહીંયા જે ધર્મનું ક્ષેત્ર છે એવી લોક સંજ્ઞા ટાળવાનું એક નિમિત્ત છે, ત્યાં પણ એ જો જીવ ન ટાળે તો એ પરિણામ ઘણા દ્રઢ થયેલા છે, ઘણા ચીકણા છે એમ સમજવું જોઈએ. દુરુપયોગ થયો અથવા પોતાનું ઉપાદાન ઘણું હીન હીણું છે, પોતાનું ઉપાદાન ઘણું હીણું છે એમ વિચારવું જોઈએ. લોક ભાવના ઓછી થાય અથવા લય પામે, જો સત્સંગ એક એવું સાધન છે કે જેની અંદર એ પ્રકાર બને. લોક ભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસિત પરિણતિ થાય નહીં. ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી આત્મભાવના, પરમાર્થ ભાવના કહો કે આત્મભાવના કહો, એ ભાવનામાં જીવ વિશેષ નથી આવતો, એનું શું કારણ? ધર્મના કાર્યો તો કરે છે, પૂજા કરે, ભક્તિ કરે, દયાદાન કરે, અનેક પ્રકારના ધર્મના કાર્ય કરે, પણ શું કરવા એને એ કાંઈ કામ થતું નથી, કે એને પરમાર્થ ભાવનામાં જ જીવ આવી શકતો નથી, લોક ભાવનાના આવરણને લીધે આત્મભાવનામાં જ આવી શકતો નથી, પછી પરિણતિ થાય અને ઉપયોગ થાય તો બધી બહુ આગળની વાત થઈ ગઈ, હું તો ભાવનામાં જ પ્રવેશ થતો નથી, અને એનું કારણ લોક ભાવના છે. અવલોકન હોય તો એ ખ્યાલ આવે છે, નહીંતર એ વાતનો ખ્યાલ નથી આવતો. કેમ કે પોતે પણ કેટલાક ધાર્મિક કાર્યો કરે છે ને, એ કરે છે એને દેખાય છે, પણ લોક ભાવનાને વશ કરે છે, એની આદર્શમાં રહીને કરે છે, એના આધાર એનો આધાર લઈને કરે છે એમ નથી જોતો. ગુરુદેવ ના પ્રવચન માં બેસે તો હું ક્યાં બેઠો છું એના ઉપર એનું, પ્રવચન માં હું આગલી હરોળ માં બેઠો છું, હું પાછળ બેઠો છું, ત્યાંય તે લોકોમાં ગણતરી ગણે કે આમાં મારું મારે ક્યાં બેસવાનું સ્થાન છે. ગુરુદેવ લોક, ગુરુદેવને લોક બનાવી નાખ્યા ને, લોક ભાવનાનો જે પ્રકાર છે એમાં ગુરુદેવને મૂકી દીધા એને, એમ કર્યું. એ તો બધી જ ભૂલ છે, બે હોય હો ભૂલ છે એમાં. પછી હા, મારે આવા જ કપડા જોઈએ, આથી ફેરફાર વાળા મને ન ચાલે, મારા પ્રમાણમાં બધું જોઈએ, મારે કપડાથી માંડીને બધી ચીજ મને મારા પ્રમાણમાં જોઈએ, ચપ્પલ પણ મારા પ્રમાણમાં જોઈએ, કપડું પણ મારા પ્રમાણમાં જોઈએ, માથું પણ મારા પ્રમાણમાં જોઈએ, તો સારું છે કે એના કંટ્રોલની વાત નથી, નહીતર તો ધોળા થવા ન દે. હવે એમાં હેરાન થવા માંડ્યા છે, હા એમાંથી બ્રેઇન ટ્યુમર ને બ્રેઇન કેન્સર થવા માંડ્યા છે, લોકો હવે એમાંથી થોડાક થાકીને પાછા પડ્યા છે. એ તો મારી ચર્ચા થયેલી છે કે વ્યાખ્યાન મેં મેરે બગલ મેં કોણ બેઠા હૈ ઉસકા મુજે કભી પતા નહીં રહેતા. એને બાજુમાં કોણ બેઠું છે ખબર જ ન હોય, બીજે કોણ બેઠું છે તો પ્રશ્ન નથી. આ તો બધાનું ધ્યાન રાખે, ફલાણા આવ્યા છે કે નહીં આજે, ભલે અહીંયા બેઠા છે કે ક્યાં બેઠા છે, કોણ કોણ નવું આવ્યું છે, બધું ધ્યાન રાખે. કેમ કે બીજું પોતાનું તો ધ્યાન રાખવાનું છે ને, પછી બીજાનું ધ્યાન રાખવા સિવાય વૃત્તિ શું કામ કરે? એ જ કામ કરે. એ તો પોતે બાજુમાં કોણ બેઠું છે ને ખબર, એક જ ધારો ગુરુદેવ સામે જોઈને બેસતા, ગુરુદેવની સામે, ક્યારેક શાસ્ત્રમાં થોડું જોવે, બાકી લગભગ ગુરુદેવ સામે જોઈને બેસતા, એક ધારું સામે એકીટ હશે. એ તો એક બાહ્ય વૃત્તિથી પણ અનુકરણ કરવા જેવો અને શીખવા જેવો વિષય છે. જરા પણ ગુરુને એમ ના લાગે કે સાંભળવામાં મારી ઉપેક્ષા થાય છે, અને ધ્યાન ના આપે ને ઇધર ઉધર જોયા કરે, તો એ તો રીતસર વ્યાખ્યાન કરનારની જ ઉપેક્ષા છે, અવગણના છે, અવિનય છે. મારા પ્રશ્નોને લોકો કેવી રીતે ગણે છે, બધાના ચહેરાનું માપ કાઢવા જાય એને પછી ખ્યાલ મળી એક ઉત્તર શું આવે છે એ જોવા જાય, એટલે ઉત્તર શું આવ્યો એ ખ્યાલ એને ન હોય. અને કાં તો પૂછે જ કોકના માટે, બીજાને લક્ષમાં રાખીને પૂછે, એ કોઈ ધર્મ ચર્ચાની રીત નથી, એ રીત સારી નથી. બધું લોક સંજ્ઞામાં છે અને એ ઝેર છે જીવને માટે. પરમાર્થ ભાવનામાં પ્રવેશ કરવા માટે મોટો પ્રતિબંધ આ છે. અમુક પ્રકારે એમાં એવું છે કે સામાન્ય રીતે તો મુમુક્ષુ જેમાં પોતાના આત્મરસ વધે એવો સ્વાધ્યાય કરે, પણ એમાં યથાર્થતા ત્યારે છે કે બીજા અનુયોગના પ્રકરણ પ્રત્યે અનાદર, તિરસ્કાર કે એવા પ્રકારના પરિણામ ન થાય. બાકી તો યોગ્યતા પ્રમાણે જ રસ આવશે. કોઈને કથાનુયોગમાં જ રસ આવશે, કોઈને ચરણાનુયોગમાં રસ આવશે, કોઈને કર્ણાનુયોગમાં રસ આવશે, કોઈને દ્રવ્યાનુયોગમાં રસ આવશે. પણ બીજા અનુયોગો પણ ભગવાનની દિવ્ય ધ્વનિ રૂપ વાણી છે, જિનેન્દ્ર વાણી છે, અને એ બધામાં પણ પરમાર્થ રહેલો છે એવો જેને ખ્યાલ છે કે ચારેય અનુયોગમાં અધ્યાત્મ રહેલું છે એવું જે સમજ્યા છે, એ કોઈ એવો પ્રકાર નથી થતો. રસ ઓછો વધતો આવે, પણ એ પ્રત્યે અનિચ્છા થાય એટલે કે તિરસ્કાર થાય, અવગણના થાય એવું ન બને. કોઈને દ્રવ્યાનો યોગ પ્રત્યે તિરસ્કાર થઈ જાય છે કે આ શું આખો દી બધી દ્રવ્યગુણ પર્યાયની જ માલી, તો કોઈને કર્ણાનો યોગનો તિરસ્કાર થઈ જાય છે કે આ બધી કર્મને ઉદયને સાતાને બધાને ફલાણોને ઉદીર્ણાને આ ને તે ને સત્તાને અપકર્ષણ ને ઉપકર્ષણ ને આ બધી હું માથાકૂટ, એમ એમ માથાકૂટ ન જોવે. એની પાછળ પરમાર્થ શું છે એવું લક્ષ્ય હોય તો એનું યથાર્થ મૂલ્યાંકન રહે છે ચારે અનુયોગનું. ના, તિરસ્કાર તો કરવો જ પડે, કેમ કે બધો વિષય પોતાને કામનો હતો નથી. પોતાની યોગ્યતાને લાગવું પડે એવો ઉપદેશ જ્યાં આવે ત્યાં જ પોતે વિશેષ પોતાને પ્રયોજન ભૂત ગણીને એ વિષય ઉપર સ્થિર થાય, બીજું ગૌણ કરી નાખે, તો એક યથાર્થ પદ્ધતિ છે, એમાં કઈ વાંધો નથી, એ પદ્ધતિ યોગ્ય છે. હા થાય ને, પોતાનો ઉઘાડ બીજાને સમજાવવાનું લક્ષ, વાંચતા વાંચતા યાદ રાખવાનું લક્ષ કે આ પાને ફલાણું છે એ યાદ રાખવું, પાછું કોઈને કેવું હોય એવી દલીલ આપવી હોય ત્યારે એ કામમાં આવે આપણે યાદ રાખવું હોય તો, અથવા વિશેષ બીજાને ખ્યાલ આવે કે આને ઘણું વાંચ્યું છે અને ઘણી ખબર છે, આ ઘણું જાણે છે એવી બીજાને છાપ પડે, એ બધો જે પ્રકાર છે એ બધો લોકસંજ્ઞામાં જાય છે. અધ્યાત્મ હોય ને તો એ બરાબર ખ્યાલમાં રાખવો, એ ન્યાય કીધો હોય બીજાને તો એકવાર તો આશ્ચર્યમાં બધાને થઈ જાય કે ઓહો આવો સૂક્ષ્મ વાત તમે કરો છો, આવો ઊંચો ન્યાય અધ્યાત્મનો તમારી પાસે છે. શું માટે એવા ન્યાયો આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું સાંભળવામાં વાંચવામાં. એવી રીતે જે શાસ્ત્ર અધ્યયન કરે છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, એ પોતાના આત્માને બહુ મોટું નુકસાન કરે છે. ગુરુદેવ તો બહુ કડક કહેતા એવી વાતને કે અધ્યાત્મના ને બહાને પાપ કરે છે એમ કહેતા. પોતાના માન પુષવાની જે અંતરવૃત્તિ છે એને લઈને એ પાપ કરે છે, ત્યાં પુણ્ય નહોતા કહેતા. શાસ્ત્રમાં તો ઘણી જવાબદારી છે, હા તીવ્ર તીવ્ર કસાયનો પ્રકાર અને તીવ્ર લોક ભાવના છે, એને શાસ્ત્ર અભિનિવેશ કહે છે. પોતે કહેશે આગળ હજી આવશે એ બધું, એને શાસ્ત્રીય અભિનિવેશ કર્યો છે. અને શાસ્ત્રીય અભિનિવેશમાં બે પ્રકાર લીધા છે કે જે એવી રીતે આત્માર્થ સિવાય કોઈ અન્ય હેતુ સચવાતો હોય, જળવાતો હોય કે અંદરમાં ધારણામાં રહેતો હોય, લક્ષમાં રહેતો હોય, તે બધો જ શાસ્ત્રીય અભિનિવેશ છે. એ પરિભાષા એમણે કરી છે. શું આત્માર્થ સિવાય કોઈ પણ હેતુથી શાસ્ત્રનો સ્વાધ્યાય થાય એટલે તેને શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય છે. શું સીધું જ આમ લીધું છે એમણે. મળે તો મળે એક 658 માંથી એનો નિર્દેશ કર્યો છે. પછી મૂળ વાત તો હજી જે છે એ બીજે છે, પાનું 489. બે અભિનિવેશ આડા આવીને ઉભા રહેતા હોવાથી બે પ્રકારના અભિનિવેશ આડા આવીને ઉભા રહે, જીવ મિત્રનો ત્યાગ કૃષ્ણ નથી ત્યાં પ્રમાણે એક અભિનિવેશ અને બીજો શાસ્ત્રીય અભિનિવેશ. આ શાસ્ત્ર વાંચતા થાય કે નહીં થાય, આ શાસ્ત્રીય અભિનિવેશ કર્યો છે. ક્રમે કરીને સત્સમાગમના યોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્મનો ત્યાગ થાય છે એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારા ઉપદેશ્યું છે, છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે તે વાત વિચારવા યોગ્ય છે. આ લલ્લુજીને લખ્યો છે પત્ર, કેમ કે એ ત્યાગી હતા અને શાસ્ત્ર વાંચતા થઈ ગયા, તત્વજ્ઞાનમાં પ્રવેશ થયો. શ્રીમદજીનો થાય છે, હવે લલ્લુજીનો પત્ર આવશે, હવે શરૂ થશે એક બે પત્ર પછી. 25મા વર્ષથી છે, 29મા વર્ષે આ ટકોર કરી છે શાસ્ત્રીય અભિનિવેશની. પછી 661માં છે, લ્યો પે. આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કે કૃતાર્થતા માની છે, કૃતાર્થતામાં છે એટલે શું કે હું રોજ આટલો શાસ્ત્ર તો વાંચું જ છું, રોજ 1 કલાક તો સ્વાધ્યાય કરું છું, આટલું તો મેં કર્યું છે, 1 પેરેગ્રાફ તો વાંચું જ છું, 1 વચનામૃતમાંથી 1 વચન તો ગુરુદેવનું વાંચું જ છું, કઈ કૃતાર્થતા માને છે ને આત્માર્થનું લક્ષ નથી, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. શું તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે? એ જ પત્રની અંદર એમણે એક અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશની ચર્ચા કરી છે કે શાસ્ત્રને મુખ્ય કરીને વિદ્યમાન સત્પુરુષને કોઈ ગૌણ કરે છે કે અમારી પાસે તો ફલાણું શાસ્ત્ર છે, અમારી પાસે તો સમયસાર છે, સમયસાર અમને મળી ગયું, તો એ અપ્રશસ્ત એટલે જેમાં પુણ્ય પણ નથી, અપ્રશસ્ત, અને પ્રશસ્ત એટલે પુણ્ય, અપ્રશસ્ત એટલે પાપ. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. અને એવું જીવ ત્યારે જ કરે, સત્પુરુષ વિદ્યમાન હોવા છતાં એને ગમું કરીને શાસ્ત્ર સ્વાધ્યાય ઉપર વજન આપે કે બરાબર ગણે, એને બે વાત લીધી છે એમણે, કે બરાબર ગણે અથવા વધુ ગણે, કે આ તો છઠ્ઠા ગુણ સ્થાનના વચનો છે. વિદ્યમાન સત્પુરુષ તો ચોથા ગુણ સ્થાને બિરાજે છે, અમારી પાસે તો છઠ્ઠા ગુણ સ્થાનના આચાર્યના વચનો છે, એનો સ્વાધ્યાય. એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ એટલે પાપમય શાસ્ત્રનો અભિનિવેશ કયો છે. એટલા માટે કે તીવ્ર પોતાનું વ્યક્તિગત કોઈ પણ કારણ મુખ્ય કરે છે, માનનું, લોભનું, કોઈ પણ પ્રકારના પ્રસંગનું એને મુખ્ય કરીને એ સત્પુરુષને ગૌણ કરે છે, ત્યારે એને અપ્રશસ્ત નામનો શાસ્ત્રીય અભિનિવેશ વર્તે છે. એ વાત એમણે 661ના પત્રમાં નીચે લીધી છે. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ અભિનિવેશ તો છે જ, પણ એમાં શાસ્ત્રની મુખ્યતા લાવે, સ્થળ પકડે. અમે ગૌણ કરીએ છીએ પણ એવું કઈ, હાવ અમારું જીવન એવું નથી કઈ. અમે શાસ્ત્ર સ્વાધ્યાય અમારા જીવનમાં બહુ રાખ્યો છે, ઘણો કરીએ છીએ, કલાકો સુધી કરીએ છીએ અને વર્ષો સુધી કરીએ છીએ એવી રીતે. તો કે તારું ખાતું અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશમાં ખટવાય છે. તારી ક્રિયા, તારી પ્રવૃત્તિ, તારી વૃત્તિ જ્ઞાની ક્યાં ખાતામાં ખટવે છે? શ્રીમદજી અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશના ખાતામાં એને ખટવી નાખે છે. આ રકમ અહીં ખાતામાં મોકલો, આ બીજા ખાતાની રકમ નથી, આ ખાતાની રકમ છે, નિમ્ન ખાતું છે. લોક ભાવનાના બધા પ્રકાર છે અને તે પરમાર્થ ભાવનાને રોકવાના ખાસ પ્રતિબંધરૂપ છે. અને તેથી એ પ્રકાર, એવો જે લોક સહવાસ તે ભવરૂપ હોય છે, તે નવા જન્મ મરણનું કારણ થાય છે. જન્મ મરણની જે સંતતિ ચાલુ રહેવાનું આ કારણ છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને, જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દ્રઢ ભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય વિચારતા, વિચારથી પ્રત્યેક કાર્ય કરતા, વિચારથી વર્તી, પોતાને વિશે લઘુપણું માન્ય કરી, પોતાને જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, સરળપણે વર્ત્યા કર્મ અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય, એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનો કાંઈ કાંઈ વિચારવું રાખવું એ યોગ્ય છે. આ મુમુક્ષુ માટે બહુ સુંદર માર્ગદર્શન છે કે સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે. સામાન્ય રીતે જ્ઞાની ઈચ્છે છે તો મુમુક્ષુ તો ઈચ્છે જ ઈચ્છે, એનો કાંઈ પ્રશ્ન રહેતો નથી. એવું જે સત્સંગનું સેવન ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને જો એવો સત્સંગનો યોગ ન રહેતો હોય તો એને દ્રઢ ભાવના તો થાય જ કે અરે રે, મને કોઈ સત્સંગનો યોગ નથી. કોઈ સત્સંગનો યોગ હોય એ જાતની એને તીવ્ર ભાવના, દ્રઢ ભાવના કહો કે તીવ્ર ભાવના રહ્યા કરે, એ સ્વાભાવિક મુમુક્ષુતાની પરિસ્થિતિ છે. મુમુક્ષુમાં સ્વાભાવિકપણે એવા જ પરિણામ થાય અને એ ભાવના રહ્યા કરે ત્યારે એને પ્રત્યેક કાર્યમાં એ વિચારથી વર્તે, વિચારથી વર્તે એટલે હિત, હિતનો મુખ્ય લક્ષ્ય રાખીને વર્તે. એમાં પણ પોતાના દોષ છે એ ઘણા એને જોવામાં આવે છે, એટલે પોતાનું લઘુપણું લાગે છે કે અરે રે, મારામાં કાંઈ નથી, અરે રે, મારામાં કાંઈ નથી, હજી તો મને આવા પરિણામ થઈ જાય છે, હજી તો મને આવા પરિણામ થઈ જાય છે. એ પ્રકારે પોતાનું લઘુપણું એને જણાય, માન્ય કરે, સંમત કરે, અને જે જે દોષ જોવામાં આવે, જો વિચારવામાં આવે નથી લેતા, દોષનો વિચાર નથી કરતો, જે જે દોષ જોવામાં આવે, અવલોકનમાં આવ્યો છે, તે દોષ પ્રત્યે નિવૃત્તિ છે. એને જોવે એટલે માત્ર જોવે એમ નહીં, નિવૃત્તિના હેતુથી, એ દોષ ટાળવાના હેતુથી અવલોકન કરે છે. જોવા જોવામાં આ ફેર છે, પાછો ખાસ દ્રષ્ટિકોણ અપનાવીને જોવે છે. કેવી રીતે નિવૃત્તિ છે? સરળપણે વર્ત્યા કરવું, સર્વ પ્રસંગમાં સરળતાથી વર્ત્યા કરવું, અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય, પરમાર્થ ભાવનાની ઉન્નતિ થાય, આત્મભાવનાની ઉન્નતિ થાય, એવી જ્ઞાન વાર્તા, એવો જ્ઞાન લેખ, એવો કોઈ ગ્રંથ, એ પ્રકારનું સાહિત્ય એને અવગાહન કરવું, એવું વિચારવાનું રાખવું તે યોગ્ય છે. ક્યારે? પ્રત્યક્ષ સત્સંગ ન હોય ત્યારે. ઉપર જણાવી છે જે વાર્તા, તેને વિશે બાદ કરનારા એવા ઘણા પ્રસંગ તમ જીવોને વર્તે છે એમ જાણીએ છીએ. હવે સ્પષ્ટ લખ્યું છે, કેટલાક મુમુક્ષુઓ જે પરિચયમાં આવ્યા છે એ સત્સંગને ગૌણ કરે છે. એ થોડુંક પણ કારણ મળી જતા એ કારણની મુખ્યતા આપી દે છે, સત્સંગને ગૌણ કરી નાખે છે. એટલે એ પ્રસંગને બાદ કરનારા પ્રકાર ઘણા પ્રસંગ તમ જીવોને વિશે વર્તે છે એમ અમે જાણીએ છીએ. તથાપી તે બાદ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદઉપયોગે વિચારી વર્તવાનું ઈચ્છું, પોતાના હિતનો ખ્યાલ રાખીને પોતાનો સમય, કિંમતી સમય કેટલા ઓછી કિંમતમાં વપરાઈ જાય છે એ સદઉપયોગે, એ સદઉપયોગ કહો, સદવિચાર કહો, એ રીતે વર્તવાનું ઈચ્છું, તે અનુક્રમે બને તેવું છે. અને એવી રીતે વર્તવાનું લક્ષ્ય હોય તો તે બને તેવું છે. કોઈ પ્રકારે મનને વિશે સંતાપ પામવા યોગ્ય નથી, બીજો ખેદ કરવા યોગ્ય નથી કે કેમ હજી કઈ થતું નથી, કેમ આત્મલાભ થતો નથી, એવો સંતાપ કરવા યોગ્ય નથી. પુરુષાર્થ જે કઈ થાય તે કરવાની દ્રઢ ઈચ્છા રાખવી યોગ્ય છે. પુરુષાર્થની આ ભાવના લીધી છે. સહજ પુરુષાર્થ છે જે ઈચ્છા વિના, વિકલ્પ વિના, અકૃત્રિમપણે સહજ પુરુષાર્થ થાય છે. તેનું મૂળ, તેનું બીજ ઈચ્છા પુરુષાર્થની ભાવનામાં રહેલું છે. ભાવના બહુ મોટી વાત છે ને. પુરુષાર્થની ભાવનામાં પુરુષાર્થ રહેલો છે, જ્ઞાનની ભાવનામાં જ્ઞાન રહેલું છે, કારણ કાર્યનો ઉપચાર છે, અને આત્મભાવનામાં આત્મા રહેલો છે. આમ ભાવના એ બહુ મોટી વાત છે. એટલે પુરુષાર્થ જે કાંઈ થાય તે કરવાની દ્રઢ ઈચ્છા રાખવી યોગ્ય છે. અને પરમ એવું જે બોધ સ્વરૂપ છે તેનું જે ઓળખાણ છે, એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને વિશે મૂંઝાવવું યોગ્ય નથી. એને આત્માની ઓળખાણ છે, એને તો પુરુષાર્થ સંબંધીનું અસમાધાન કે મૂંઝવણ થવા યોગ્ય નથી. કેમ કે એને તો કેટલું પુરુષાર્થ શરૂ થઈ જાય છે નિયમિતપણે. એટલે તેને નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને વિશે મૂંઝાવવું યોગ્ય નથી. પરમ એવું જે બોધ સ્વરૂપ છે તે પોતાનું તત્વ, પરમ તત્વ, આત્મ સ્વભાવ, તેનું જેને ઓળખાણ છે, એની જેને ઓળખાણ છે, એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને વિશે મૂંઝાવવું યોગ્ય નથી. કેમ કે એને તો એ મૂંઝવણનો પ્રશ્ન, ત્યાં સમસ્યા નથી થતી. જ્યાં સુધી ઓળખાણ નથી થતી ત્યાં સુધી પુરુષાર્થની ભાવના હોય તો પણ એક સમસ્યા છે કે પુરુષાર્થ કેમ કરવો, પુરુષાર્થ કરવો જોઈએ એવી જે ભાવના છે એમાં કેમ કરવો એક સમસ્યા છે. ક્યાં સુધી? ઓળખાણ નથી ત્યાં સુધી. ઓળખાણ થયા પછી એ જાતની મૂંઝવણ નથી રહેતી, કેમ કે પુરુષાર્થની ગતિ શરૂ થાય છે, સહજ પુરુષાર્થ ચાલુ થાય છે અને પુરુષાર્થની જે વિધિ છે, કાર્યની પદ્ધતિ છે, એ રીતે એને પકડાઈ જાય છે, એટલે ત્યાં પછી મૂંઝવણ નથી. આ પત્રમાં મુમુક્ષુનું માર્ગદર્શન ઘણું સારું છે. અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી, એટલે થોડુંક મોડું થાય તો એને બહુ નુકસાન નથી. અનંત કાળે જે ચીજ પ્રાપ્ત થઈ નથી એ પ્રાપ્ત કરવા જતા થોડુંક મોડું થાય એનું એટલું નુકસાન નથી, પરંતુ માત્ર અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ થાય ને ભૂલ થાય તે હાનિ છે. ભૂલ નહીં રહેવી જોઈએ, અથવા કોઈ નવી ભ્રાંતિ પોતે પણ ભ્રાંતિ થાય કે ભૂલ થાય તો બહુ મોડું થઈ જશે. વર્તમાન ભાવ એનો બગડી જાય છે, બીજા ભવિષ્યના કેટલા આનંદ ભાવ બગડે છે કેવું મુશ્કેલ છે, હિસાબ કાઢવો મુશ્કેલ છે. બાંધી લેવી જોઈએ વાતને, કે તો આપણે બચી જઈશું નહીતર બચશું નહીં, ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જશે, એ વિપર્યાસમાં જશે અને વિપરીતતા થશે તો ઘણું મોડું થશે. એટલે થોડુંક મોડું થાય, યથાર્થતામાં આવવામાં થોડુંક મોડું થાય એનો વાંધો નથી, પણ ભૂલ થાય, ભ્રાંતિ થાય, વિપરીતતા થાય તો એ બહુ મોટી મુશ્કેલી છે. ઊંધે જ રસ્તે ચડી જાય, ઉલટા રસ્તે ચડી જાય. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે, સત્પુરુષનું સ્વરૂપ જેને ભાષ્યમાન થયું છે, ઓળખાણ થઈ છે, ઓગે ઓગે તો ઘણી વાર જ્ઞાનીની પાછળ ગયો અને તીર્થંકરની પાછળ પણ ગયો. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે તો પછી તેના માર્ગને વિશે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે. સાદી સીધી, સરળ પ્રકાર એટલે સાદી સીધી સમજાય એવી વાત છે કે જો જીવને જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થાય તો એના માર્ગે જીવ અનુક્રમે આગળ ચાલે અને ઊંધા માર્ગે, આડાવાળા માર્ગે ન ચડે, એ સીધી વાત છે. જો જીવ એ પ્રકારે જ્ઞાનીના માર્ગે નથી ચાલો તો એને જ્ઞાની પુરુષનું ઓળખાણ પણ થઈ નથી. રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તો, રૂડે પ્રકારે એટલે કષાય રસની મંદતા રહે, રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તો. વિયોગ છે, અમારો વિયોગ છે એમ કે વિયોગ છે તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે. શું લખે છે કે અમને આપનો વિયોગ રહે છે, આપનો વિયોગ નથી રહેતો, અમારા કલ્યાણનો વિયોગ રહે છે એમાં, એ વાર્તા સત્ય છે, સાચી વાત છે તમારી. કેટલી લાયકાત છે લખનારને, એને સારો રિસ્પોન્સ આપ્યો છે કુંવરજીભાઈને, પત્રો સારા લખ્યા છે. આગળ બી પત્રો આવી ગયા. હા, સત્પુરુષનો વિયોગ છે એ અમારા કલ્યાણનો વિયોગ છે એમ લખે છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે. તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિશે જેનું ચિત્ત વર્તે છે, કેમ કે સંયોગ વિયોગ તો એના હાથની બાજી નથી, એ તો એના પૂર્વકર્મના ઉદયનો સવાલ છે, એમાં એ લાઈવો લવાય નહીં, ટાળ્યો જાય નહીં. પણ જેને સંયોગની ભાવના છે એને વિયોગ રહે તો સ્વાભાવિક રીતે એનું ચિત્ત એ બાજુ વર્તે. તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિશે ચિત્ત વર્તે છે તો કલ્યાણ છે.
વિયોગમાં અકલ્યાણ છે પણ એને વિશે ચિત્ત છે. સરસ વાત કરે છે, ઘણી સરસ વાત કરે છે. અનુભવ ને કોઈ પહોંચે નહીં ભાઈ, જીવનમાં અનુભવ ને કોણ પહોંચે? નિર્મળતા ગણી છે. સૂક્ષ્મ તો ઘણા ને હોય છે, ઊંધો મારે આ તો નિર્મળ સૂક્ષ્મ છે. એટલે નિર્મળતા બહુ સારી છે. જ્ઞાનમાં મળ નો અભાવ થવો, નિર્મળ જ્ઞાન જબરદસ્ત વાત છે. તો કલ્યાણ છે, ધીરજ નો ત્યાગ કરવાને યોગ્ય નથી. તમારે કોઈ અધીરજ થી કરવાનો સવાલ નથી. ધીરજ નો ત્યાગ ન કરશો, તમને જે સાલે છે વિયોગ અને ચિત્ત રહે છે તો અનુક્રમે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું બની શકશે. શ્રી સ્વરૂપના યથા યોગ્ય નામ નથી લીધું, શ્રી સ્વરૂપના કુંવરજી ભાઈ ઉપરનો પત્ર છે. કોઈ પણ કક્ષાના સુજીવને એમાંથી કઈક માલ મળે એવી વાત લીધી છે માર્ગદર્શન. સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે આત્મભાવના, સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. ભાવના વિના રુચિ નથી, ભાવના વિના અવલોકન શરૂ થતું નથી, ભાવના વિના જ્ઞાન શરૂ થતું નથી, ભાવના વિના મિથ્યાત્વનો અભાવ થતો નથી. બધું એમણે તો વ્રતાદિથી માંડીને સંયમથી માંડીને બધું ભાવનામાં લઈ લીધું. સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. આ મુનિરાજ બાર ભાવના ભાવે છે, એ આત્મભાવના જ છે. બાર તો એના ભેદ છે, એક આત્મભાવનાના બાર ભેદ છે. ખરેખર તો એક જ ભાવના છે, સ્વરૂપ ભાવના જ છે. પહેલી વાત એ જ લીધી છે. નિર્ભ્રાંત દર્શન કેળીમાં પહેલું પ્રકરણ મુમુક્ષુમાં જે વાત મુમુક્ષુની ભાવનાનો વિષય છે એ ઉપર જ છે. રસ ભાવના રુચિ બધા અવિનાભાવી પરિણામ છે, સાથે જ રહે છે. પછી જે વિષયમાં હોય એ વિષય સાથે જ રહે છે. શ્રી સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર. આપનું એક પત્ર આજે પ્રાપ્ત થયું. આપે ઉપાધિ દૂર થવા વિશેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાર્થ છે. કેમ કે આપના સમાગમમાં નથી રહેતા તો ઉપાધિ થોડી વધારે આત્મામાં થયા કરે છે. જો આપનો સમાગમ રહીએ તો આ પરિસ્થિતિમાં પણ ઉપાધિ અમારી ઘટી જાય, સ્વાભાવિક છે. સમાગમમાં આખું પરિણમનનું જે વાતાવરણ છે અંદરનું એ બદલાઈ જાય છે. એટલે એવું મુખ્ય કારણ બતાવ્યું છે તે યથાર્થ છે. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે. સત્સંગમાં રહેવામાં ઘણો લાભ છે એ વાત આપે ઘણા પ્રકારે આગળ જણાવ્યું છે. એટલે એ વિષયની અંદર તો એમને કોઈ દિવસ એમને બોધ આપવાની જરૂર નથી પડી. સત્સંગ શું લાભ છે અથવા મુમુક્ષુ જીવને સત્સંગ એ એક અમૃત છે એ વાત સુભાષભાઈ ને તો એટલી બધી ઘર કરી ગયેલી છે. આ વાત આગળ પણ ઘણા પ્રકારે લખી છે, પણ તે ઈશ્વર ઈચ્છા આધીન છે, એ કુદરતને આધીન છે. સંયોગ થવો ન થવો એ કોઈના હાથની બાજી નથી. એ કઈ પણ પ્રકારે પ્રકારે હાલ તો કરો, પુરુષાર્થ થાય એ પ્રકારે વર્તો, અને જે સમાગમની પરમ ઈચ્છા તીવ્ર ઈચ્છા તેને વિશે જ અભેદ ચિંતન રાખો અને એ ભાવના સત્સંગની ભાવના તમે ચાલુ રાખો અને અભિચિંત રાખો. એટલે ક્ષિત્રે ઋષિએ ભવે એને અપેક્ષિત નથી, કે એવા પાત્ર જીવોને જ્ઞાનીઓને ક્ષેત્રની અનુકૂળતા થઈ જાય, સંયોગને અનુકૂળતા થઈ જાય એવું કઈ સંભવિત ન થયું, પણ ભાવથી દૂર પણ નથી રહેતો. ભાવે તો એ બરાબર નજીક જ વર્તે છે, સમીપ વર્તે છે સત્પુરુષને, એ જાતના એનું પરિણામ હોય છે, પરિણમન હોય છે. એ વાત કરી છે કે સમાગમની પરમ ઈચ્છા તેને વિશે જ અભેદ ચિંતન રાખો. આજીવિકાના કારણમાં વિવળપણું પ્રસંગોપાત આવી જાય એ ખરું છે, તમારી ભૂમિકામાં એ બનવા જેવું છે કે તમારી પરિસ્થિતિમાં ક્યારેક આકુળતા કે વિવળપણું થાય છે, એ ઠીક છે. તથાપિ ધીરજને વિશે વર્તવું યોગ્ય છે. એ આકુળતામાં આગળ વધવું તે યોગ્ય નથી, પણ એ આકુળતા શાંત થાય એવી રીતે વર્તવું યોગ્ય છે. ઉતાવળની અગત્ય નથી, અને તેમ વાસ્તવિક ભયનું કાંઈ પણ કારણ નથી. કોઈ ઉતાવળ કે આકુળતા કરવાનું કોઈ કારણ નથી, તેમ કોઈ એવો વાસ્તવિક ભય રાખવાનો પણ નથી. એટલે એવું કાંઈ નહીં બની જાય કે જેથી તમારે ભયનું કોઈ કારણ ઉત્પન્ન થાય. નિર્ભય થઈને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં શાંતિથી ધીરજથી આત્માના પુરુષાર્થ બાજુનો લક્ષ વિશેષ રાખીને વર્તે જ આવે. કોઈ ભય વિશેષ રાખવાનું તમને કારણ નથી. ધીરજને વિશે વર્તવું યોગ્ય છે, એટલે કે આકુલતા થઈ જાય છે એમાં આકુલતા ન થાય એમ વર્તવું જોઈએ, પણ શાંતિ રાખે તો સમાધાન રાખે કે ભાઈ જે પરિસ્થિતિ છે એ તો પૂર્વકર્મને હિસાબે છે. વર્તમાન તો મારે એમ એક જ કાર્ય કરવા જેવું છે, એમાં સુખ નથી, એમાં દુઃખ નથી. જે પરિસ્થિતિ કોઈ છે એમાં પરિસ્થિતિથી તો સુખ દુઃખ છે નહીં. પોતાને જે કાંઈ પરમાર્થની ક્ષતિ છે એ બેની પૂર્તિ ઉપર જ એને વિશેષ લખવું જોઈએ, યોગ યોગ ઉપર નહીં. શ્રી કરીને એ કાગળ પૂરો કરી નાખ્યો છે. 373મો પત્ર છે, ધારસીભાઈ તથા નવલચંદભાઈ કણું કરીને રાજકોટના ભાઈ. ધારસીભાઈ તો કણું કરીને એમના સગામાં થાય છે, મામા કે એમ કઈ થાય છે, મસાળ પક્ષમાં કઈ છે, મોરબી વાળા નથી, ભુજના છે. એ બનતા સુધી એ રાજકોટ એક વખત ભુજથી આવેલા છે, શરૂઆતમાં આવેલા છે. એ ભાઈઓ લાગે છે, બે ભાઈઓ આવેલા ચાંદણી ઉપર ઊંટ લઈને. આમને પ્રસિદ્ધિ થઈ તો કે ક્યાંક એમને કાશ્મીર ભણવા મોકલીએ, પછી ઠરી ગયા કે આમાં કઈ ભણવા મોકલવાનું આપણું કારણ નથી. આપણે ભણી લીધું, એની પાસે ભણવું હોય તો બાકી એને ભણાવવાનું કઈ કારણ નથી. એ લાગે છે મોહમય થી, એટલે મુંબઈ, મુંબઈ ને મોહમય કહેતા ભળતું ગુમરામ. મોહમય થી જેની અમોહપણે સ્થિતિ છે, મુંબઈમાં મોહમય નગરીમાં હોવા છતાં જેની અમોહપણે સ્થિતિ છે એવા શ્રી એમ કરીને વિશેષ લખ્યું છે. એટલે સંકલનમાં નથી લીધું, ના યથા યોગ્ય. મોહમાં અમને મોહ નથી, મોહમયમાં અમને મોહ નથી. મનને લઈને આ બધું છે, એક એમના પત્રમાં આટલું વાક્ય છે, એના ઉપર આખા પત્રની ચર્ચા કરેલી છે. એટલે અવતરણ ચિહ્નમાં લીધું છે. એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય તે સામાન્ય પ્રકારે તો યથાર્થ છે, એટલે તમે સમજો છો એ વાત સામાન્ય છે, વાત ઠીક છે, પણ સામાન્ય પણ એ વાત ઠીક છે, તમારી સમજણ એમાં સામાન્ય છે અને ઠીક વાત છે. મનને લઈને આ બધું છે કે ઉપાધિ, ઉપાધિ તો મનમાં જ થાય છે ને. એટલે જ્યાં જીવ મન દીપો દે છે ત્યાંથી ઉપાધિ એને ઉભી થાય છે. જ્યાં જ્યાં મન દે છે
ત્યાં એને ઉપાધિ ઉભી થાય છે. તો એ ટૂંકું શું એનું સામાન્ય, કે ભાઈ આ મનને લઈને આ બધું છે, આ મન બધું ઉપાધિમય જીવને દુઃખમય પરિસ્થિતિ ઉભી કરે છે, મનને લઈને આ બધું છે, એવી એક સામાન્ય સમજણ માણસને હોય છે. એના ઉપર ખૂટે એક વાક્યના ચાર ટુકડા કરીને એનું પૃથક્કરણ કર્યું છે અને અર્થઘટન કર્યું છે. મારો વિષય લીધો છે. સામાન્ય પ્રકારે તો યથાર્થ છે, તથાપિ હવે એમ કે છતાં પણ વિશેષ શું, સામાન્ય તમે ભલે ગમે તે સમજો, વિશેષ શું સમજવા જેવું છે એ વાત. તથાપિ મન તેને લઈને અને આ બધું અને તેનો નિર્ણય એવો જે ચાર ભાગ એ વાક્યના થાય છે તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. તમે સામાન્ય સમજો છો પણ એ એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે અને એ ચાર ભાગ કરતા એમાંથી જે પરમાર્થ નીકળે છે એ તો ઘણા કાળના બોધ, એટલે ઘણો કાળ સુધી જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં જીવ આવ્યો હોય, જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે સત્સંગ સેવતો હોય એવી ભાવનાથી, જ્ઞાન પ્રાપ્તિની ભાવનાથી અને ઘણા કાળ સુધી એવી પ્રક્રિયામાં રહ્યો હોય એને સમજાય એવી વાત છે. એમાં શું છે, માર્ગ ઊંડો છે જરા, એટલે દીધી છે કે મન એટલે ભાવ મન છે અને ભાવ મનથી ઉપયોગ જાય છે જે તે વિષય ઉપર, મનમાં કોઈને કોઈ વિષયને પોતે લીએ છે. હવે ખરેખર તો પદાર્થ તે પદાર્થ છે, જીવનો ઉપયોગ તો જ્ઞાનનો એક પર્યાય છે અને જ્ઞાનના પર્યાયને જોવામાં આવે તો એમાં માત્ર જાણવા સિવાય કાંઈ છે. પણ માત્ર જાણવું એટલું જ જ્ઞાનને છે એ સિવાય કાંઈ નથી. ઉપયોગ તો જ્ઞાન માત્ર જ છે એવું કાંઈ નથી, એવું પોતે પોતાના જ્ઞાનના ઉપયોગને અનુભવ ગોચર કરતો નથી. ત્યારે જે જ્ઞેય સામે આવે છે એના સૌપાધિક ભાવે તે પરિણમી જાય છે. શાસ્ત્રમાં સમયસારમાં એ વિષય લીધો છે, જ્ઞેય જ્ઞાયક શંકર દોષ. સૂક્ષ્મ ચર્ચા છે, મારા વિમલચંદજી હતા ને એ એક તર્ક લાવતા હતા, એને સામે વિરોધ કરવો પડતો હતો કે જુઓ આ કેવળ જ્ઞાનમાં લીમડો દેખાય છે, કેવળ જ્ઞાનીને આ લીમડો શું દેખાય છે, લીમડા પણ દેખાય છે, મારા જ્ઞાનમાં પણ આ લીમડો લીમડો દેખાય છે ને, ભૂલ છે આમાં શું. અમારે ચર્ચા થવાની, બહુ ચર્ચાઓ થતી નથી, બહુ ગાઢવાળા માણસ ની ભૂલ છે આમ, તો શું ભૂલ છે. કેવળ જ્ઞાનમાં જે લીમડો દેખાય છે એમાં જ્ઞેયનું આલંબન નથી, એટલે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કેવળ જ્ઞાનને નથી. પણ આ શ્રુત જ્ઞાનને લીમડો છે એમ તમે જુઓ છો ત્યાં જ્ઞેય જ્ઞાયક શંકર દોષ છે, ફેર છે, જોવા જોવામાં ફેર છે. લીમડો તો બેને લીમડો જ દેખાય છે પણ બેમાં ફેર છે. એટલે હું આને જોઉં છું એમ જ્યાં મન જાય છે ત્યાં એ સૌ ઉપાધિક ભાવ ગ્રહણ કરે છે, જ્ઞેયની સાથે એકતા કરે છે, એકત્વ કરે છે, અથવા જ્ઞેયનિષ્ઠ પરિણામે જ્ઞાન પરિણમે છે, જ્ઞાનનિષ્ઠ પરિણામે જ્ઞાન નથી પરિણમતું, એ ભૂલ છે. એટલે કહ્યું ને કે એ વાક્યનો જે અર્થ થાય છે એ ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. હવે આ તો વાત થઈ સમજવાની સમજાવવાની, હે નહી, જ્ઞાન જ્ઞાનપણે અનુભવ ગોચર રહે, જ્ઞાન જ્ઞાનપણે અનુભવ ગોચર રહે, અને એ જ્ઞાનમાં જ્ઞેય ઝળકતા જ્ઞેયની કોઈ ઉપાધિ જ્ઞાનમાં ના આવે. હવે એ ઉપાધિને કોણ સમજે? કે જે માત્ર જ્ઞાનના સ્વાદને જ્ઞાનપણે સ્વાદતો હોય તે જ ઉપાધિના સ્વાદને ઉપાધિપણે જુદો તારવી શકે. આ ભેદ જ્ઞાનનો વિષય છે. એટલે ઘણા કાળના બુદ્ધે સમજાય એવો વિષય છે. માણસ ક્રોધ કરે ત્યારે તો સમજે કે આ ક્રોધાવેશમાં માણસ છે. પણ હવે એક પદાર્થને જાણે એમાં એને શું ઉપાધિ કરી? આ એક લાકડાનો કટકો છે, આટલો લાકડાનો કટકો જેને એમાં ઉપાધિ શું કરી? ઇષ્ટનિષ્ઠપણું એવી રીતે જલ્દી થતું નથી. જેમાં તો પ્રયોજન હોય એમાં ઇષ્ટનિષ્ઠપણું થાય છે. આ લીમડા સાથે શું ઇષ્ટનિષ્ઠપણું થાય? આ લાકડીના કટકામાં શું ઇષ્ટનિષ્ઠપણું થાય? કેમ કે એને હારે કઈ પ્રયોજન નથી. રાગદ્વેષ તો જીવ ક્યાં કરે છે કે પોતાને કઈક પ્રયોજન હોય એ પદાર્થ સાથે સુખ દુઃખ નું તો ઇષ્ટનિષ્ઠપણું કરે. પણ જે પદાર્થો એવા પણ જ્ઞાનમાં આવે છે કે જેની સાથે એને સુખ દુઃખ નો સંબંધ નથી, સત્યેશ્વરની ટેકરી ઉપરથી ભાવનગરના હજારો મકાન દેખાય, એને હું ઇષ્ટનિષ્ઠપણાનો સવાલ છે? એક સેકન્ડમાં સેંકડો મકાન જોવાઈ જાય એક દ્રષ્ટિપાત કરે ત્યાં, એમાં ઇષ્ટનિષ્ઠપણું ક્યાં કરે છે? પણ છતાં સ્વઉપાધિક પરિણામે પરિણમે છે. જ્ઞેયની ઉપાધિ ગ્રહણ કરે છે જ્ઞાન. આને જાણું છું એમ અવલંબી જાય છે ત્યાં એને જ્ઞાનમાં ઉપાધિ આવે છે. વિષય થોડો સૂક્ષ્મ છે. જ્ઞાનમાં માત્ર જાણવું અને ઉપાધિ સહિત જાણવું એ વિષય જરા સૂક્ષ્મ છે. પોતે જ્ઞાન વેદનથી માત્ર જ્ઞાતાપણે રહેતો નથી. જ્ઞાનને ગ્રહણ કરીને માત્ર જ્ઞાતાપણે રહેતો નથી, માત્ર જ્ઞાનપણે પોતે રહેતો નથી. એટલે પોતાને ચૂકે છે. એટલે સ્વ આશ્રય ન થાય તો પરાશ્રય થાય જ. આશ્રયના બે સ્થાન છે, અનાદિથી પરાશ્રય છે, કાં સ્વ આશ્રય થાય તો છૂટે, નહીતર પરાશ્રય તો પરાશ્રય રહેવાનો છે. પછી જાણે કે રાગ દ્વેષ કરે, બંનેમાં પરાશ્રય છે. એક છે જાણવું, બંને કરી શકે. પ્રોપર પ્રકાશક જીવનો જ્ઞાન સ્વભાવ હોવાથી જાણવું બંને કરી શકાય. પણ એમાં જાણવાની કળા હાથમાં આવી જાય તો ઉપાધિથી છૂટી શકાય. ભલે જાણે પછી એને વાંધો નથી. એ તો પર પ્રકાશનના કાળમાં પણ જ્ઞાયક તો જ્ઞાયક જ જણાશે. જે સ્વરૂપ પ્રકાશનના કાળમાં જણાશે તે જ, પછી વાંધો નથી. પણ નહીતર જાણતા જ ઉપાધિને ગ્રહણ કરે છે. એ જાતની પુરુષાર્થની જ્ઞાનની એક પરિણમવાની કળા છે, જે સ્વસન્મુક્તા મારીએ છે અને પોતાની સાથે જોડાણ રહે છે, છૂટતું નથી, આશ્રય છૂટતો નથી. એટલે ઘણા કાળના બુદ્ધે જેમ છે તેમ, એ વિષય જેમ છે તેમ એ ઘણા કાળના બુદ્ધે સમજાય એમ જાણીએ છીએ. અમારો એ ખ્યાલ છે કે તમે ન સમજી શકો. સામાન્યપણે તમે વિચાર લખો એ ઠીક છે, પણ એનું જે ઊંડાણ છે એ તો ઘણા કાળના બોધથી સમજાય એવો વિષય છે એમ ખ્યાલ છે. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે. આ ભૂમિકામાં આવેલાને મન એના કાબુમાં આવી ગયું, એને મન વશ વર્તે છે. આગળ એક વાત આવી ગઈ મન વશ વર્તવાની. ઘણા પત્રો ગયા ત્યાર પછી એક મન વશ વર્તે છે એ વાત આવી ગઈ, ફરીને લીધી એમણે. એ ભૂમિકામાં એ જેને તે સમજાય છે એટલે પુરુષાર્થથી અંતર પ્રયાસથી એ ભૂમિકા સુધી ભેદ જ્ઞાનમાં જે પહોંચે છે કે ગમે તેને જાણતા ગમે તે જાણતા એ સ્વઉપાધિક ભાવે પરિણમતો નથી, મન વશ વર્તે છે. તેને મન વશ વર્તે છે, વર્તે છે એ વાત નિશ્ચય રૂપ છે, ચોક્કસ છે. આ કોઈ કલ્પના નથી, આ કોઈ અનુમાન નથી, એ વાત ચોક્કસ છે. પોતાને તો અનુભવ ગમ્ય છે, એ વાત નિશ્ચય રૂપ છે. તથાપિ ન વર્તતું હોય તો પણ આમ પડખેથી ન લ્યો તો આ પડખેથી એ આત્મ સ્વરૂપ ને વિશે જ વર્તે છે એ મન માટે. એટલે જ્ઞાન જ્ઞાનમાં વર્તે છે માટે વશ વર્તે છે. પોલું પડખું ન વિચારમાં લ્યો તો એ આત્મ સ્વરૂપ ને વિશે વર્તે છે. પોલા પડખેથી લ્યો તો મન વશ વર્તે છે. ભલે અહીંયા ત્યાં ઉપયોગ ગયો મન વશ છે એને વાંધો નથી. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે તે સરળ મુખ્ય એવો લખ્યો છે. આ વિજ્ઞાનનો પ્રયોગ છે ને એટલે એ મન વશ થવાનો જે ઉત્તર છે તે ઉપર લખ્યો છે તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. એટલે કે જેને એ વાત સમજાય છે તેને મન વશ વર્તે છે એવું જે સમજણ છે એને હજી જ્ઞાન કહે છે. એ સમજણને યથાર્થ સમજણ કહે છે. તે મુખ્ય એવો ઉત્તર લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યા છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. એટલે કે અનેક પડખેથી એનો વિચાર કરવા યોગ્ય છે. વિચારણામાં જવું જોઈએ, એની સુવિચારણામાં જવું જોઈએ, એની ગહનતામાં જવું જોઈએ, એના અનેક પડખામાં જવું જોઈએ અને સારી રીતે એ વાતને સમજવી જોઈએ કે આ જીવ કેવી રીતે મનને લઈને આ બધું છે, એ જે ઉપાધિ ઉભી કરે છે એમાં કેટલી ભૂલ કરે છે, કેવી રીતે ભૂલ કરે છે એને બહુ વિચારણાથી એ વાતને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઊંડી વિચારણાથી એમ ઘણા પ્રકારે તે વિચારવાની યોગ્ય છે. પછી સત્પુરુષની વાત લીધી છે કે સત્પુરુષ કેવી રીતે ગ્રસ્થાશ્રમમાં હોય તો પણ એને શું કારણ છે ત્યાં જીવનના એના મુખ્ય બે પાસા છે. બહુ સારી વાત લીધી છે.
દેવ જીત મંદિર પરમાત્મા જય પરમ કૃપાળુ શ્રી કાનુ.